நமோரிஹந்தாணம் நமோ சுஜானம் நமோ அழகியானம் நமோ வஜ்ராயணம் குருவே சௌவசாஹுனம் அரிஹந்த சித்த சுரி உபாத்யாய சாது சர்வ அர்த்த கேத்ர காசி மங்களிக உபகாரி ஹே தினகு ஸ்வரூப ஜான ராவ தேஹ இஜோ பக்தி காய கோ நமாயி கோஷாலி ஹே ஜன்ய ஜன்ய சுமரி சே காஜ்ய சப ஆதிர் பய கரி ஜோரி பார் பார் வந்தனா ஹமாரி ஹே மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹே மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹே ஓம் மேரி ஐசி தஷா ஜசி தும் தாரி ஹே રવિવારની પાઠશાળાનો વિષય પાંચ ભાવ એની આપણે ચર્ચા કરી રહ્યા છે, જેમાં હમણાં સુધી આપણે ઘણી બધી ચર્ચા કરી, પાંચ ભાવના નામ જોયા, પાંચ ભાવના ભેદ પ્રભેદ જોયા, જે 53 ભેદ થાય છે એની આપણે ચર્ચા કરી, એની વિસ્તારથી ચર્ચા હવે આપણે કરશું. એમાં આપણે જોયું કે ભાવ શબ્દનો પ્રયોગ જીનાગમમાં ક્યાં ક્યાં કેવી રીતના કઈ અપેક્ષા આવ્યું છે, અહીંયા જે આપણે ભાવ શબ્દની ચર્ચા કરીએ છીએ એનો અર્થ શું છે. તત્વા સૂત્ર ગ્રંથના આધારે આપણે જે બીજો અધ્યાય છે એના પહેલા સૂત્રના આધારથી આપણે આ ચર્ચા કરીએ છીએ, જેમાં ઉમા સ્વામી આચાર્ય દેવે જે પાંચ ભાવનું જે સૂત્ર લખ્યું છે એ સૂત્રનો જે ક્રમ છે એ ક્રમ પ્રમાણે આપણે ચર્ચા કરીએ છીએ, અને એ ક્રમનું પણ કારણ છે. જે સૂત્ર છે ને, ઔપશમિક શાયિકો ભાવો મિશ્રસ્વ જીવસ્વ સ્વતત્વ મૌદયિક પારિણામિક હોય, તો એ સૂત્રનું જે ક્રમ છે એ ક્રમમાં ઔપશમિક ભાવ પહેલો છે. પાંચ ભાવના નામ ખ્યાલ છે ને, ઔપશમિક ભાવ પહેલો ભાવ છે, એના પછી શાયિક ભાવ છે, એના પછી શાયોક્ષમિક ભાવ છે, એના પછી ઓદયિક ભાવ છે, અને એના પછી પારિણામિક ભાવ છે. આ પાંચ નામ શબ્દ એકદમ બરાબર ખ્યાલમાં રાખવા પડશે. સૌથી પહેલો ભાવ કયો છે? ઔપશમિક ભાવ, જેની આપણે વિસ્તારથી ચર્ચા કરી ગયા લેક્ચરમાં. આખું કલાક આપણે ઔપશમિક ભાવ, ઔપશમિક ભાવના બે ભેદ, ઔપશમિક સમ્યક્ત્વ, ઔપશમિક ચારિત્ર, ઔપશમિક સમ્યક્ત્વના બે ભેદ, પ્રથમોક્ષમ સમ્યક્ત્વ અને દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ, આની આપણે સર્વાંગ ચર્ચા વિસ્તારથી ગયા લેક્ચરમાં કરી દીધી. આમાં અગર કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. આજે આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા આખી શાયિક ભાવની ચર્ચા કરવાની છે. હું વધારે ભૂમિકા ન બાંધતા શાયિક ભાવની ચર્ચા પ્રારંભ કરું છું. આખો એક કલાક આપણે શાયિક ભાવ અને શાયિક ભાવના જે નવ ભેદ છે એ નવ ભેદની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. જો સૌથી પહેલા આપણે શાયિક ભાવની પરિભાષા જોઈએ. શાયિક ભાવ અને સામે શબ્દ આવશે શય. સામે એટલે કર્મની અપેક્ષાએ આપણે શબ્દનો પ્રયોગ કરીશું શય. એ થોડું થિયરી છે, પરંતુ આમાં ઘણા બધા રહસ્ય, ઘણી બધી વાતો આપણને શીખવા મળશે. ખ્યાલ આવે છે? આપણે ગુણસ્થાનની અપેક્ષાએ જોશું, એનો કાળ જોશું, એમાં હેગે ઉપાધેપણું જોશું, આપણે બધું જોશું. આજે આખો શાયિક ભાવ એના ઉપર આપણે ચર્ચા કરવાની. કયા ભાવની ચર્ચા કરવાની છે? અરે બોલો, કેટલા ભાવ છે? આ ભાવ કેવા છે? જીવના અસાધારણ, વેરી ગુડ, અસાધારણ ભાવ. એટલે જીવ સિવાય, આત્મા સિવાય બાકીના પાંચ દ્રવ્યમાં આ ભાવો જોવામાં આવતા નથી. બરાબર? આપણે ઔપશમિક ભાવની ચર્ચા કરી, જેમાં આપણે લીધું હતું કે ઔપશમિક ભાવ વગર ધર્મની શરૂઆત ન થાય. સમજાય છે? અને એની આપણે વિસ્તારથી ચર્ચા કરી. મને તો હજી મન થાય છે કે પાછો આખો એક કલાક ઔપશમિક ભાવ પર જ બોલું, પણ નહીં બોલું, ચિંતા નહીં. સમજાય છે? ઔપશમિક ભાવ બોલીશું, આખું ઔપશમિક ભાવનું સ્વરૂપ સામે આવી જાય. અને હું ત્યાં રિવિઝન આપીને ચર્ચા કરી પણ કરું આપણે આખું રિવિઝન પણ કરશું ત્યારે પાછી ચર્ચા કરું. આ વિષય થોડો એક રિવિઝન કરતા રહેશો ને તો એના શબ્દોથી એની બધી ભાષાઓથી એના ભેદ પ્રભેદથી ગુણસ્થાનોથી તમે પરિચિત થશો. બરાબર છે. હવે સાઈ ભાવની ચર્ચા કરીએ. સાઈ ભાવ માટે શું વાક્ય લખું છું? ચાલીસ ભાવ વગર કોઈ અરિહંત અને સિદ્ધ પરમાત્મા ન હોય. અરિહંત અને સિદ્ધ પરમાત્માઓમાં નિયમથી ચાલીસ ભાવ જોવામાં આવે. ગયા વખતે આપણે ચર્ચા કરી હતી કે સિદ્ધ ભગવાનને બે ભાવ છે. એના બે ભાવ છે પારિણામિક ભાવ અને ચાલીસ ભાવ. અરિહંત ભગવાનને ત્રણ ભાવ છે પારિણામિક ભાવ, ચાલીસ ભાવ અને ઓદૈક ભાવ. ઓદૈક ભાવ કેવી રીતના છે એની ચર્ચા આપણે ઓદૈક ભાવના એકવીસ ભેદમાં કરી. હવે જુઓ આગળ આપણે વધીએ. ચાલીસ ભાવ અને ક્ષય બે શબ્દ બોલું એકદમ સિસ્ટમેટિક જોઈએ છે એટલે આખા પોઈન્ટ વાઇઝ તમને એનો ખ્યાલ આવે. ચાલીસ ભાવ જીવની અપેક્ષા જયારે બોલશું, જીવના ભાવોની અપેક્ષા જયારે બોલશું તો આપણે શું બોલશું? ચાલીસ ભાવ. આપણે એ પણ કહી ગયા હતા કે પાંચ ભાવમાંથી ચાર ભાવ પર્યાયમાં થવા વાળા ભાવો છે. ક્ષણિક ભાવ છે, ઉત્પાદ વ્યય સહિતના ભાવ છે. બરાબર. અને એક જે પારિણામિક ભાવ છે એ દ્રવ્ય સ્વભાવ છે. બરાબર. હવે આપણે ચાલીસ ભાવ બોલશું ત્યારે શું લેવાનું, શું સમજવાનું? જીવની અવસ્થામાં પર્યાયમાં ઉત્પન્ન થતો ભાવ. બરાબર છે. ચાલીસ ભાવ એનો અર્થ કરીએ. અને ક્ષય શબ્દ બોલીએ, ક્ષય શબ્દ કર્મની અપેક્ષા જયારે આપણે વાત કરશું તો ત્યારે આપણે શું શબ્દ નો પ્રયોગ કરશું? ક્ષય શબ્દ નો પ્રયોગ કરશું. બરાબર છે. આટલી વાત સમજમાં આવી ગઈ. બે વાત લીધી, ચાલીસ ભાવ અને આ કર્મ અને ચાલીસ ભાવ એટલે આત્માના ભાવ વચ્ચે જબરજસ્ત ઘનિષ્ઠ નિયમિત નૈમિત સંબંધ છે. સમજાય છે. એની પર આપણે હમણાં ચર્ચા કરો. ખાલી એક પોઈન્ટ મૂકું છું પછી વિસ્તારથી આપણે એમાં જઈએ. હવે સૌથી પહેલા ચાલીસ ભાવની પરિભાષા આગળમાં શું આવી છે? ચાલીસ ભાવની પરિભાષા જો પરિભાષા જુઓ, આત્માના સ્વસન્મુખ પુરુષાર્થ વય. પેલો પોઈન્ટ કોની પરિભાષા ચાલે છે? સાઈ ભાવ. એટલે ઘણું બધું મેટર છે એટલે થોડું આપણે પાંચ જશે ને ઉપયોગ રાખજો. આત્માના સ્વસન્મુખ પુરુષાર્થ વય, આત્માના સ્વસન્મુખ પુરુષાર્થ વય અમુક ગુણની, અને ગુણની ચર્ચા કરશું, અમુક ગુણની અવસ્થામાં, અમુક ગુણની અવસ્થામાં આત્માના સ્વસન્મુખ પુરુષાર્થ વય અમુક ગુણ, પર્ટિક્યુલર ગુણ જેની આપણે ચર્ચા કરશું, દસ ગુણની ચર્ચા કરશું, અમુક ગુણની અવસ્થામાં. ગુણમાં અશુદ્ધતા ન હોય, સમજાય છે. ગુણમાં કઈ શુદ્ધતા પ્રગટ ન થાય, ગુણમાં અશુદ્ધતા કરે નહીં, કારણ કે ગુણ તો સ્વાભાવિક શુદ્ધ જ છે બધા. તો શું લખશો પરિભાષા? આત્માના સ્વસન્મુખ પુરુષાર્થ વય અમુક ગુણની અવસ્થામાં. હવે જુઓ, અશુદ્ધતાનું પૂર્ણતા કઈ થવું? અભાવ થવો. અશુદ્ધતાનો પૂર્ણતા અભાવ થવો એ ગુણની અવસ્થામાં અનાદિકાળથી જે અશુદ્ધતા, જેટલી અશુદ્ધતા, જેવી અશુદ્ધતા, જે પ્રકારની અશુદ્ધતા હતી એ અશુદ્ધતા અવસ્થામાં જે અશુદ્ધતા હતી અનાદિકાળથી એ અશુદ્ધતા, એ અવસ્થામાં જે અશુદ્ધતા છે એ અશુદ્ધતાનું પૂર્ણતઃ છે ને એટલે પૂર્ણતઃ શું થવું? પૂર્ણતઃ એનો અભાવ થવો, એનો ક્ષય થવો. અને એની સામે, એની સામે તો કે પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય. પોઈન્ટ સમજાયું? અશુદ્ધતાનો પૂર્ણ અભાવ થવો અને પર્યાયમાં અવસ્થામાં પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ, એ ગુણમાં, એ ગુણની અવસ્થામાં પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ. હવે કેવી રીતના થી આપણે લઈએ? પેલા પરિભાષા સમજાય, કેટલી વાતો આવી, અધિને કર્મની આપણે વાત લઈએ કે એ સમયે જયારે અહીંયા શુદ્ધતા પ્રગટ થઈ, જયારે અહીંયા અશુદ્ધતા પૂર્ણત ક્ષય થઈ, આત્મા નો સ્વસ્વરૂપ પુરુષાર્થ થયો, એ વડે આત્માના ગુણોની અવસ્થામાં અશુદ્ધતાનો પૂર્ણતઃ અભાવ થવો અને પૂર્ણ શુદ્ધતા પ્રગટ થવી એનું નિમિત્ત પામી લે. હવે કરો, એનું નિમિત્ત પામી લે, આત્માના ભાવોનું નિમિત્ત પામી લે. સમજાય કે એનું નિમિત્ત પામી લે જે કર્મ આત્મા સાથે બંધાયા હતા એ કર્મ લોકન સર્વથા અભાવ થવો. આ આ શબ્દ યાદ રાખજો, કર્મથા કઈ થવું, એટલે એક કર્મ જે હતા આત્મા સાથે જોડાયેલા હતા એનો એક ક્ષેત્ર અવગાન સંબંધ હતો, હવે એ કર્મ નો પૂર્ણતઃ સર્વથા ભાવ થઈ ગયો, એટલે એ કર્મ હવે આત્મા સાથે વળી પાછા ક્યારે પણ બંધાશે નહીં. એટલે કર્ણાયોગ ની ભાષામાં કહો તો એ કર્મ અકર્મ રૂપે થઈ ગયા. કેવા થઈ ગયા? આત્મામાં આત્મા સાથે હવે અકર્મ રૂપે થઈ ગયા. એટલે હવે એ કર્મ નો આત્મા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. હવે કયા કર્મ નો, કેવી રીતના, ક્યારે, કયા ગુણસ્થાને, કયા ગુણની શુદ્ધતા, એ બધી ચર્ચા આપણે ભેદમાં લઈ. પેલા આપણે પરિભાષા સમજાવી, એક આત્માના ભાવની અપેક્ષા છે અને એક કર્મની અપેક્ષા. અરે બોલો, બરાબર સમજાઈ? બોલશું મારી સાથે, આપણે બધા બોલશું સાથે. કઈ પરિભાષા, કયા ભાવની પરિભાષા, કયા નંબર નો ભાવ છે? આ બીજો. આ ક્રમ નો કારણ શું છે? ક્રમ નું કારણ આપણે લાસ્ટ ટાઈમ લીધું હતું કે સૌથી ઓછા જી અક્ષમિક ભાવ, એના કરતા વધારે સંખ્યા, ભાવ, અને એના કરતા વધારે સંખ્યા વાળા પારિણામિક ભાવમાં જોવામાં આવે. ચલો પરિભાષા એક વાર લઈએ, પછી ભેદ પ્રવેશ ચાલુ કરીએ. બોલો પરિભાષા. આત્માના સ્વસન્મુખ પુરુષાર્થ વડે આત્માના અમુક ગુણ ની અવસ્થા, અમુક ગુણો ની અવસ્થામાં બહુ સિમ્પલ અશુદ્ધતા નો પૂર્ણ ભાવ થવો અને પૂર્ણ શુદ્ધતા પ્રગટ થવી. હવે જયારે ભેદ લેશો ને, ભેદ પ્રભેદ, ત્યારે એકદમ ક્લિયર થશે. અશુદ્ધતા પૂર્ણતા અભાવને પામે છે અને પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય. સમજાય છે? પૂર્ણ શુદ્ધતા. હવે એ શુદ્ધતા જે પ્રગટ થઈ એના પછી ક્યારે પણ હવે પાછી દશામાં અશુદ્ધતા, એ શુદ્ધતા નો ક્યારે અંત, એ શુદ્ધતા અનંતકાળ રહે. ત્રણ પોઈન્ટ સમજાયા? જે શુદ્ધતા પ્રગટ થઈ એ શુદ્ધતા હવે ક્યારે, એમાં અશુદ્ધતા. સમજાય છે? એ શુદ્ધતા કેટલો કારણ છે? સમજાય છે? એ શુદ્ધતા નો કાળ અનંતકાળ. એટલે હવે અનંતકાળ એ ગુણ ની પર્યાય શુદ્ધ 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 અનંતકાળ શુદ્ધ રૂપે પડે. સમજાયું? અનંતકાળ શુદ્ધ રૂપે પડે. હવે ક્યારે પણ એમાં અશુદ્ધતા નહીં આવે. તો બહુ સિમ્પલ થઈ ગયું કે કાલિક ભાવ નો કાળ. બોલો અંકિતાબેન, આપણે બીજું શું હતું? સાદી અનંત એ કાલિક ભાવ નો કાળ. સાદી એટલે એની શરૂઆત થઈ, અશુદ્ધતા નો અભાવ થયો, શુદ્ધતા ની શરૂઆત થઈ, એટલે સાદી. સાદી સમજાય છે? આદિ એટલે આદિનાથ ભગવાન. તો એની શરૂઆત થઈ એટલે સાદી, સાઈ ભાવ ની શરૂઆત થઈ એટલે સાદી. અને હવે એ કેટલો કાળ રહેશે? કેટલો કાળ રહેશે? અનંતકાળ શુદ્ધતા રહેશે. એટલે માટે સાઈ ભાવ નો કાળ સાદી અનંત છે. ચલો થઈ ગયું. હવે સાઈ ભાવ ના ભેદ કેટલા? ચલો જલ્દી જલ્દી એક વાર બોલી જાઓ. અક્ષમિક ભાવ ના ભેદ થોડું રિવિઝન કરાવવું પડે છે, નહીં તો આગે પાઠ અને પીછે એવું થઈ જશે. ચલો જલ્દી. અક્ષમિક ભાવ ના ભેદ બે, સાઈ ભાવ ના ભેદ નવ, પછી સાયોક્ષમિક ભાવના, અરે વાહ, ઔદૈક ભાવના, જ્યોતિ બોલો, જ્યોતિ બોલવાની શું છે? બોલો કેટલા ભેદ? એવી. અને પારિણામિક ભાવના એક નહીં, એની ચર્ચા પણ આપણે કરીશું. પારિણામિક ભાવના ત્રણ છે, બરાબર? પારિણામિક ભાવના, ઔક્ષમિક ભાવના, નામ સાંભળો, ઔક્ષમિક ભાવના, સાયોક્ષમિક ભાવના, સાયોક્ષમિક, સાયોક્ષમિક, સાઈ અને ઔદૈક. ટોટલ કેટલા? વેરી ગુડ. ચલ હવે આપણે એના ભેદ કરીએ. ઓકે, હવે સૌથી પહેલા એના નવ ભેદ કોણ બોલશે? કોને ખ્યાલ છે? સાઈ ભાવના નવ ભેદોના નામ, નવ ભેદ છે. એક હાથ, બે હાથ, નહીં નહીં, હાથ ઉપર કરો, બે હાથ જ આખી સભામાં, ખાલી બે હાથ. સાઈ ભાવના નવ ભેદ, ચલો લખો જલ્દી, હમણાં બધાને આવડી જશે, 11:30 સુધી બધાને આવડી જશે, બરાબર? ચલો સૌથી પહેલા સાઈ જ્ઞાન, હેમાની બેન હાથ ઉપર કરશે, કહી રહ્યો હશે મને દેખાય નહીં. સાઈ જ્ઞાન પહેલો ભેદ, સાઈ ભાવના નવ ભેદ. ઓકે, સાઈ ભાવ ઇઝ અ બ્રોડ વર્ડ, એમાં કેટલા ગુણોનું વર્ણન સામેલ છે, ક્યાં કયા ગુણસ્થાન થી સાહિત ભાવ ચાલુ થાય છે અને કયા ગુણસ્થાન સુધી સાહિત ભાવ રહે છે એની આખી ચર્ચા હમણાં ઓવરઓલ આપણે કરીએ છીએ. પેલા ના નામ બોલો, શાહી જલ્દી ના બધા યાદ કરવાના છે, શાહી શાહી વેરી ગુડ, શાહી જ્ઞાન, શાહી દર્શન, પછી શાહી સમ્યક્ત્વ. લખો લખો, હું વધુ સમજાવું છું તમને. શાહી જ્ઞાન, શાહી દર્શન, દર્શન અલગ અને શાહી સમ્યક્ત્વ અલગ. અમે એમાં પણ ભેદ કરી આપણે પાછું. શાહી બોલો બધા, શાહી 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 ચારિત્ર. વેરી ગુડ, શાહી જ્ઞાન, દર્શન, સમ્યક્ત્વ, ચારિત્ર. ચાર થઈ ગયા, કેટલા રહ્યા, કેટલા છે? વેરી ગુડ, પાંચ થયા. બહુ સિમ્પલ. વેરી ગુડ, શાહી દાન, શાહી લાભ, શાહી ભોગ, શાહી ઉપભોગ અને શાહી વીર્ય. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. બરાબર, આમાં એક પ્રશ્ન હું તમને પૂછવાની છું, એનો આન્સર તમારે થોડી વારમાં આપવાનો છે. ચલો હવે આપણે સૌથી પહેલા શાહી જ્ઞાન ની ચર્ચા કરીએ. શાહી જ્ઞાન કહો, એના નામ જોઈએ, એના બીજા નામ. શાહી જ્ઞાન, શાહી જ્ઞાન કહો, સર્વજ્ઞ કહો, પૂર્ણ જ્ઞાન કહો, સમજાય છે? કેવળ જ્ઞાન કહો. વેરી ગુડ, કેવળ જ્ઞાન કહો. આ બધું એક જ, સિમ્પલ થઈ ગયું. કેવળ જ્ઞાન, હવે કેવળ જ્ઞાન કોને હોય? કેવળ જ્ઞાન ક્યારે પ્રગટ થાય? કેવળ જ્ઞાન કયા કર્મના અભાવમાં પ્રગટ થાય? અને કેવળ જ્ઞાન કયા ગુણસ્થાનમાં પ્રગટ થાય? ચલો, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન તો ખબર છે ને, કેવળ જ્ઞાન કોને કહેવાય? કેવળ જ્ઞાન કોને કહેવાય ખબર છે બધાને? ખ્યાલ છે, ઉપર સિમંદર ભગવાન, બાહુબલી ભગવાન, સમજાય છે? જે બધા ભગવાન છે, મહાવીર ભગવાન, શાંતિનાથ ભગવાન, બધા કેવળ જ્ઞાન રૂપે હમણાં પ્રણમે છે કે નહીં? ચલો, તો કેવળ જ્ઞાન કોને કહેવાય? બહુ સિમ્પલ, જે ત્રણ કાળ, ત્રણ લોક ના સમસ્ત પદાર્થો ને એના દ્રવ્ય, ગુણ, પર્યાય સહિત, સમજાય છે? ત્રણ લોક, ત્રણ કાળ, સમસ્ત પદાર્થો ને એક સાથે એક સમયમાં સ્પષ્ટ પ્રત્યક્ષ જાણે એને કેવળ જ્ઞાન કહેવાય. હવે બીજો પ્રશ્ન, કેવળ જ્ઞાન દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? બોલો જલ્દી. વેરી ગુડ, હવે પર્યાય છે. તો પર્યાય કોઈને કોઈ ગુણ ની હોય હોય તો કયા ગુણ ની છે આ પર્યાય? જ્ઞાન. વેરી ગુડ, તો જ્ઞાન ગુણ ની. હવે લગાવો પરિભાષા, લગાવો પરિભાષા, જલ્દી પરિભાષા યાદ કરો. શાહી ભાવ ની પરિભાષા લખી ને આપણે કે આત્મા કે આત્માના સ્વસન્મુખ પુરુષાર્થ વડે. જલ્દી જલ્દી, હવે અમુક ગુણ માં શું બોલશો? વેરી ગુડ, જ્ઞાન ગુણ ની પરિભાષા ખાલી લખવાનું છે. જ્ઞાન ગુણ ની અવસ્થામાં, જ્ઞાન ગુણ ની અવસ્થામાં શું લખતો? મારી અશુદ્ધતાનો સર્વથા અભાવ થવો અને પૂર્ણ શુદ્ધતા પ્રગટ થવી, એનું નામ શાહી ભાવ છે. અને અહીં આપણે શું બોલશું? એનું નામ શાહી જ્ઞાન છે. સમજાયું? ખબર પડી શાહી જ્ઞાન કયા ગુણ નું પરિણામ? જ્ઞાન ગુણ નું. અને એ પૂર્ણ શુદ્ધ પરિણામ, શાહી જ્ઞાન એટલે જ્ઞાન ગુણ ની પૂર્ણ શુદ્ધ અવસ્થા. સમજાય છે? અલ્ટિમેટ પૂર્ણ શુદ્ધ અવસ્થા. હવે આનાથી આગળ કોઈ શુદ્ધતા નથી એમાં પ્રગટ કરવા માટે. સમજાયું? ખ્યાલ આવે છે? તો જ્ઞાન ગુણ નું જે સામર્થ હતું, ચલો એમ લો, થોડો ભાવ ભાષણ કરો. ઓહો, મારા જ્ઞાન સ્વભાવમાં, મારા જ્ઞાન ગુણમાં જે સામર્થ હતું, જે શક્તિ હતી, ખ્યાલ આવે છે? શક્તિ શું હતી? અમે સામર્થ્ય કે નહીં? આપણામાં સામર્થ્ય કે નહીં? અવસ્થા છે. વેરી ગુડ, અવસ્થા છે. કેવળ જ્ઞાન ની અવસ્થા પર્યાયમાં કેવળ જ્ઞાન છે? અરે બોલો, પર્યાય માં અવસ્થા છે. મોક્ષ પ્રકાશ વિવાદ ચાલુ થશે ને, નિશ્ચિયા ભાષી, વ્યવહારા ભાષી, ઉભિયા ભાષી, એમાં બધી વાતો આવે. સમજાય છે? નિશ્ચિયા ભાષી શું માને? પર્યાય માં કેવળ જ્ઞાન થઈ ગયું મને એમ માને, બધી વાતો આવશે. હમણાં જે અવસ્થામાં કેવળ જ્ઞાન ના, પણ ગુણ, ગુણમાં સામર્થ, લોકાલોક ને જાણવાની સામર્થ, લોકાલોક ને જાણવાનો સ્વભાવ, હમણાં હાલમાં આપણને અહિયાં નિગોદના જીવને એકેન્દ્રિયને, તો કે હા, કેવળ જ્ઞાન સ્વભાવની સામર્થ, કેવળ જ્ઞાન સ્વભાવ જીવી એ આત્મ તત્વ નિગોથી લઈને પરમાત્મા સુધી બધા છે. પરંતુ હવે શું થાય છે? એ સામર્થ્ય, મને સામર્થ્યની વ્યક્તતા તો થવી જોઈએ ને, એ સામર્થ્ય સામર્થ્ય પ્રગટપણું પર્યાયમાં થવું જોઈએ ને તો લાભ થાય ને, કારણ કે વેદન પર્યાયમાં વેદન પર્યાય નું થાય છે. કોઈ સમજાય છે? તો એ સામર્થ્ય નું ખીલવું, કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન, એ સામર્થ્ય નું ખીલવું, એ સામર્થ્ય નું પર્યાયમાં પ્રગટ થવું, લોકાલોક ને જાણવાની, સ્વપર ને જાણવાની, ઓહો અનંત ગુણો ને જાણવાની, અસંખ્યાત પ્રદેશ ને જાણવાની, એક જ પ્રદેશ ને જાણવાની, ભેદ ભેદ આત્મક આખી વસ્તુ ને જાણવાની સામર્થ હતી. એ સામર્થ પર્યાયમાં પ્રગટ થવી, એનું નામ કેવળ જ્ઞાન છે. ક્યારે થશે એ સામર્થ પ્રગટ? ક્યારે થશે? એ તો બરાબર છે, તેરમા વર્ષ ક્યારે થશે? એટલે બરાબર છે, તેરમા વર્ષ ના પહેલા સમય થશે, પણ ક્યારે થશે? કે જયારે જયારે આત્મા આત્મ સન્મુખ પુરુષા, એટલે કે જયારે આત્મામાં પૂર્ણ લીન થયેલો જી, આત્માનો આશ્રય લેતો જી, આત્મામાં પહેલા કેવળ જ્ઞાન થાય કે પેલા વિકરાગતા થાય? બોલો, અરે બોલો, આત્મામાં પહેલા વિકરાગતા, એટલે પૂર્ણ વિકરાગતા રૂપે પરમેલો જીવ. અરે ભાઈ, પૂર્ણ વિકરાગતા રૂપે પરમેલા જીવ ને કેવળ જ્ઞાન થશે? અગર રાગ નો અંશ હોય ને કેવળ જ્ઞાન થઈ જશે તો શું થશે? બોલો, રાગ નો અંશ હોય અને કેવળ જ્ઞાન થઈ જાય તો શું થશે? બીનાબેન બોલો. અરે થાય જ નહીં. એટલે બારમા વનસ્થાન માં પૂર્ણ વિકરાગતા થાય અને તેરમા વનસ્થાન ના પહેલા સમયમાં, સમજાય છે? જ્ઞાન હવે અકર્મ ની અપેક્ષા, એમાં કયા કર્મ નો ક્ષય થયો? જ્ઞાનાવરણીય કર્મ નો. જ્ઞાનાવરણીય કર્મ નો ક્ષય કેવો ક્ષય? કે હવે પાછો એ કર્મ આત્મા સાથે નહીં બંધાય, પાછો એ કર્મ આત્મા સાથે નહીં જોડાય. એ કર્મ અકર્મ રૂપે થઈ ગયો. એ કર્મ જે અનાધિકાર થી આત્મા સાથે બતાવેલો હતો, એ કર્મ નો ક્ષય થઈ ગયો, કર્મ નો ક્ષય થયો. અને અહિયાં આત્માના જ્ઞાન ગુણ ની પર્યાયમાં અવસ્થામાં સ્વભાવ સન્મુખતા વડે પૂર્ણ વિકરાગી આત્મા કેવળ જ્ઞાન રૂપે એ જ્ઞાન ગુણ ની પર્યાય. લોકા લોક જલકતે જિસને એસા પ્રભુ કા કેવળ જ્ઞાન, લીન રહે નિજ શુતા તમ મે પ્રતિ ક્ષણ હો આનંદ મહાન. લીન રહે નિજ શુતા, લીન તમા છે અને જણાય છે તું. હવે લોકાલોક જણાય છે, એ લોકાલોક ના કોઈ પણ પદાર્થમાં કેવળ જ્ઞાની પરમાત્માને અણુ માત્ર પણ, અણુ માત્ર પણ રાગ નો ભાવ ઉત્પન્ન થતો નથી. જીવ કેવું હશે સ્વરૂપ વિચાર? લોકાલોક જણાય છે, અરે હરેક દ્રવ્ય ની હરેક ગુણ ની સ્વીકારવર્તી ભૂત ભાવિ વર્તમાન સ્વીકારવર્તી પર્યાયો જે થવાનું છે, જે થઈ ગઈ, જે થઈ રહી છે, એ સ્વીકારવર્તી પર્યાયો ના જ્ઞાતા કેવળ જ્ઞાની પરમાત્મા. વિચાર કરો, આ આત્માની અનાદિકાળની કઈ પર્યાય હતી ને અનંતકાળ પછી અનંતકાળમાં કઈ કઈ પર્યાય, કયા કયા ગુણની કયા કયા સમયે થવાની છે, એ બધું કેવળ જ્ઞાનમાં એક સમયમાં જણાય. ક્રમબદ્ધ પર્યાય નો સિદ્ધાંતમાંથી નીકળે છે ભાઈ. ક્રમબદ્ધ પર્યાય નો આધાર સર્વજ્ઞતા છે. આપણને પૂછે ને, કોણે કીધું બધું ફિક્સ છે? કોણ કે છે બધું નક્કી છે? કોણ જાણે છે નક્કી છે? અરે અમારા કેવડી પરમાત્મા જાણે, અમારા સ્વરૂપી પરમાત્મા જાણે છે. એમના જ્ઞાનમાં આ છ દ્રવ્ય ના પ્રલંબન ની અવસ્થા વ્યવસ્થા એમના જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય. બોલો, કર્તૃત્વ છૂટે કે નહીં કેવળ જ્ઞાન નું સ્વરૂપ સમજીને? બોલો, અરે બધું ફિક્સ છે. એક એક ગુણ ની પર્યાય ફિક્સ છે, એક એક જીવ ના એક એક સમય ના ભાવ ફિક્સ છે, બધું નક્કી છે. તો પછી પૂછવા એમ કે અમારે શું કરવું? અને પુરુષાર્થ કરવાળા કે છે કે ઓહો બધું ફિક્સ છે, તો અરે પર્યાય નું કર્તૃત્વ છોડ અને અંદર માં પર્યાય નું લક્ષ છોડી અકર્તા સ્વભાવ ની દ્રષ્ટિ કેવળ જ્ઞાન. ચલો, બહુ બધું છે, આમાં પણ વધારે નથી રહેતી, આગળ વધ્યું. ચલો, બીજો ભેદ, બીજો ભેદ કેવળ, હા કેવળ દર્શન કહો, સાહિત દર્શન કહો, બરાબર છે, એક જ વાત છે, સર્વદર્શિત્વ કહો. હા, ઉપર શું કીધું? સર્વજ્ઞત્વ. ક્યાં શક્તિઓ છે? સુતારી શક્તિમાં. અરે છે કે નહીં? બોલો, સર્વદર્શી દ્રષ્ટિ શક્તિ પણ છે અને સર્વદર્શિત્વ શક્તિ પણ છે, જ્ઞાન શક્તિ છે અને સર્વજ્ઞ શક્તિ પણ છે. ચલો આગળ, અને સવાર નો હોય શક્તિઓ વાંચતી ગુરુદેવજી ના પ્રવચન આત્મવૈભવ. ગજબના પ્રવચન છે. આ બે પ્રવચન વાંચી જાય સમજાય છે, પણ એટલું અદભુત એમાં ખુલાસા કર્યા છે. આપણે થોડું થોડું લઈએ. જો હવે બીજો ભેદ કયો છે? સાઈ દર્શન. જો સાઈ સમ્યક્ત્વ જુદું, અડી કહું છું, અને સાઈ દર્શન એ જુદી વાત. સાઈ સાંભળો વચન, સાઈ દર્શન એ દર્શન ગુણ ની કયા છે? દર્શન ગુણ અને આત્માના એક શ્રદ્ધા ગુણ. દર્શન ગુણ જુદો છે અને શ્રદ્ધા ગુણ જુદો છે. સમજાયું હતું? ઘણા માટે આ રિવિઝન છે, ઘણા માટે બધું સાંભળેલું છે, પરંતુ એક રિવિઝન કરશું તો પાકું થશે. ચલો, દર્શન ગુણ ની પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ થવી અને અશુદ્ધતાનો પૂર્ણતા અભાવ થવો અને એની સામે કયા કર્મ નો ભાવ થવો? વેરી ગુડ. દર્શન વર્ણીય કર્મ નો ભાવ ઉપર શું લીધું આપણે? જ્ઞાન વર્ણીય કર્મ. હવે શું લેશું? દર્શનવર્ણીય કર્મ. આ કર્મ ઘાતી છે કે અઘાતી? વેરી ગુડ, ઘાતી કર્મ છે. અને કેવળ જ્ઞાન થતા 13મું ગુણસ્થાન પ્રગટ થતા 13મા ગુણસ્થાનના પહેલા સમયે અર્યંત દશા પ્રગટ થતા ચાર ઘાતી કર્મ નો ક્ષય થઈ નવ કેવળ લબ્ધિ પ્રગટ થાય છે. આ નવ કેવળ લબ્ધિની આપણે ચર્ચા કરીએ. સમજાય છે? આ દશા આપણને આવશે કે નહીં? જોવે છે? બોલો, કોઈનો અવાજ છે? અરે, આ નવલબ્ધિ પ્રગટ કરવી છે કે નહીં? કે બહારની બધી લબ્ધિઓ જોઈએ છે? બોલો, બહારનો વૈભવ જોઈએ છે કે આંતરિક વૈભવને પર્યાયમાં પ્રગટ કરવો છે? અરે બોલો, આંતરિક વૈભવને પર્યાયમાં પ્રગટ કરવો છે, આંતરિક વૈભવને પર્યાયમાં નિહાળવો છે, આંતરિક વૈભવને પર્યાયમાં વેતનમાં લાવવો છે, આંતરિક વૈભવનો અનુભવ કરવો છે, આંતરિક સુખની શાંતિની વિશ્રાંતિની પ્રગતિ પર્યાયમાં પ્રગટ કરવી છે અને એને અનંત કાળ સુધી ભોગવવી. અરે બોલો, આ ભવિની માટે મળ્યો છે. ખ્યાલ આવે છે? સમજાયું? ચલો આગળ. આગળ શું કીધું આપણે? આત્માના સ્વસન્નુ પુરુષાર્થ વડે ફીલ કરો પરિભાષામાં. દર્શન ગુણની અવસ્થામાં અશુદ્ધતાનો સંપૂર્ણ ભાવ થવો અને શુદ્ધતાની પરિપૂર્ણતા પ્રગટ થવી, પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થવી, એનું નામ સાઈક દર્શન છે. શું થાય પરિપૂર્ણતા? કેવળ જ્ઞાનમાં તો સમજાય ને, કેવળ જ્ઞાનમાં કે લોકાલોક જણાય છે, સમજાય છે? સ્વપર આત્માને પણ જાણે છે, પર પણ જણાય જાય. પણ દર્શન ગુણના પરમનમાં શું થાય? શું થાય? દર્શન સાઈક દર્શનનું કાર્ય શું? પહેલા તો એક મને દર્શન આપે છે ને, જ્ઞાતા દ્રષ્ટા. આત્માનો સ્વભાવ કેવો છે? જ્ઞાતા એટલે જ્ઞાન, દ્રષ્ટા એટલે દેખવું, દેખવું. સમજાય છે? તો અહીંયા આ દ્રષ્ટા એટલે કે દેખવું. અને શું થાય? દેખવું એટલે શું? દેખે, શું દેખે, કોને દેખે, કેવી રીતના દેખે, દેખે એટલે શું? અરે દર્શન ગુણ સાંભળો, જ્ઞાન ગુણ ને દર્શન ગુણમાં શું ફરક છે? જલ્દી 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 થોડું પકડજો, થોડુંક આ સૂક્ષ્મથી પકડજો. દર્શન વેરી ગુડ, એક મિનિટ હું બોલું, સાંભળો, વેરી ગુડ, આન્સર આવી ગયો, સાંભળો. દર્શન ગુણમાં દર્શન ગુણ નું કાર્ય શું છે? એટલે જ્ઞાન ગુણ નું કાર્ય જાણવું છે, દર્શન ગુણ નું કાર્ય દેખવું છે. દેખવું એટલે કે જ્ઞાન છદ્મસ્ને જે જાણવું થાય, કોઈ પદાર્થનું જાણવું થાય, સાંભળજો, એની પહેલા જાણવું થાય એની પહેલા એક સામાન્ય પ્રતિભાવ સત્તા માત્ર વસ્તુને ગ્રહણ કરે. કઈ છે? કોઈ ભેદ નહીં, કોઈ વિશેષ ભેદ નહીં. અરે પૂતગલ છે કે જીવ છે કે કોઈ કોઈ ભેદ વગર માત્ર સત્તાને ગ્રહણ કરે એને કહેવાય દર્શન ગુણનું પરમન દેખવું. આવ્યું તમે? ત્યાં આટલું સમજો, અમે બસ આટલું જેટલું બોલું છે એટલું બરાબર સમજો. એ તો કોઈ દૂરથી આવશે, કઈક આવે છે, પ્રાણી છે કે મનુષ્ય છે કે સ્ત્રી છે કે પુરુષ છે કે કઈ નહીં, પણ કઈક છે એવો સામાન્ય પ્રતિભાવ હરેક છદ્મસ્ને જ્ઞાનની પહેલા થાય અને કેવળ જ્ઞાન પ્રગટ થતા કેવળ જ્ઞાનની સાથે સાથે થાય. હવે શું થાય? કેવળ દર્શન, હવે કેવળ દર્શન થોડું ભાવ વાંચન કરો, ટ્રાય કરો જો. આ કેવળ જ્ઞાન ગમ્ય કહેવાય. કેવળ દર્શન એટલે આખા લોકાલોક અને આત્મતત્વ તો પણ એમ લેવાનું, આખા લોકાલોક નો સામાન્ય પ્રતિભાવ છે. આખું લોકાલો અને અંદર માં જાણ છે માત્ર એના ત્રણ પોઈન્ટ બોલશું. નિર્વિશેષ કેવળ દર્શન કેવું છે, ત્રણ પોઈન્ટ બોલું છું. નિર્વિશેષ એટલે કોઈ વિશેષ ભેદ વગર જાણે. નિર્વિશેષ કેવળ દર્શન માં ત્રણ પોઈન્ટ બોલું છું, સમજાય છે ને. નિર્વિશેષ નિર્વિકલ્પ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન કેવું છે, નિર્વિકલ્પ કેવળ દર્શન કેવું છે. અરે બોલો, નિર્વિકલ્પ નિર્વિશેષ અને સામાન્ય રૂપ કેવું છે. તો કેવળ જ્ઞાન કેવું છે, વિશેષ રૂપ. સમજાય છે, કેવળ જ્ઞાન વિશેષ એક એક પદાર્થ ને ભેદ સહિત જાણે છે. અને કેવળ દર્શન માત્ર સામાન્ય અવલોકન, માત્ર સત્તા ને ગ્રહણ કરે છે. સમજાય છે, એને કહેવાય કેવળ દર્શન. બરાબર. તો આવી જો આ સમજાઈ ગયું. જો વાતની પરિભાષા, જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત વૈભવ સંપન્ન પોતાના ભગવાન આત્માના પરિપૂર્ણ લીનતા થવાથી દર્શનાવરણીય કર્મનો ક્ષય થવાથી. સમજાય છે, ક્ષયના કાળમાં શું થાય છે, દર્શન ગુણની પરિપૂર્ણ વિકૃત દશા. જેને આપણે શું કીધું, કેવળ દર્શન, દર્શન ગુણની પરિપૂર્ણ વિકસિત દશા, પરિપૂર્ણ શુદ્ધ દશા, એને આપણે શું કીધું. ચલો, કેટલા ગુણ થયા, જલ્દી બોલો. બે. કેટલા ગુણ થયા, કયા કયા ગુણ, ગુણ ગુણ જ્ઞાન અને શું છે ને, ગુણ ગુણ જ્ઞાન અને જ્ઞાન ગુણની પરિપૂર્ણ શુદ્ધ દશા કેવળ જ્ઞાન, સાહિત જ્ઞાન. અને દર્શન ગુણ ની પરિપૂર્ણ શુદ્ધતા કેવળ દર્શન. દર્શન માં શું થાય, સામાન આખા લોકાલોક નું સામાન્ય અવલોકન. અને કેવળ જ્ઞાન માં લોકાલોક ને સમજાય છે. કેવી મજા આવે ને, અહીંયા તો મેચ માં કેટલી આકૃતા થાય, કોણ જીતશે કોણ જીતશે કોણ જીતશે, સમજાય છે, કોણ કેટલા રન મારશે, કેટલી આકૃતા કેટલી આકૃતા. હવે કેવડી ભગવાન ને તો બધું ખ્યાલ આવતું હશે ને, કે મેચ માં કોણ જીતશે ને, અને શું તમારું આઈપીએલ કોણ જીતશે ને, બરાબર કે નહીં બોલો. મજા આવી જાય ને, કેવળ જ્ઞાન થાય તો મજા આવી જાય ને બોલો. અરે બોલો, કેવળ જ્ઞાન માં મજા આવે કે નહીં, તો બધું લોકો જણાય, ફ્યુચર જણાય, દીકરો પાસ થશે કે નહીં, દીકરી પાસ થશે કે નહીં, કોને કયો દીકરો મળશે, કોને કોઈ દીકરી મળશે, કોના કોની સાથે લગન, બધું નક્કી હોય કે નહીં, અરે બધું જણાય કે નહીં, કેવી મજા આવી જાય ને બોલો. સ્વરૂપે ડૂબેલા નમન સુજને જણાય જાય છે, જાણવા જતા અજ્ઞાની જીવ જાણવા જાય છે. અજ્ઞાની જીવ જાણવાની આકુંઠા કરે છે, જાણવાના લોભમાં તગડો સંસાર. અજ્ઞાની જીવ ને સ્વને ભૂલીને પરમાં શું થશે, શું થશે, શું થશે, શું થશે, એ જાણવાની આકુંઠા કરે, કરવાની આકુંઠા કરે છે, બદલવાની આકુંઠા કરે છે, ફેરવાની આકુંઠા કરે છે, કર્તાવાનું પોષણ કરે છે. પરંતુ અહીંયા કે છે, કેવળ જ્ઞાનમાં કયા દ્રવ્યની, કયા ગુણની, કઈ પર્યાય, કયા સમયે, કઈ થવાનું છે, બધું બોલો. બે ગુણ, ગુણનું સ્વરૂપ સમજાવ, મજા આવી જાય બોલો. આકુરતા મટી જાય, અરે આમ કેમ થયું, આમ કેમ થયું, આમ કેમ થયું, સહજ સ્વીકાર. વિકલ્પ આવી જાય તો પણ તરત પાછો તત્વથી અને આ ક્રમબદ્ધ કલ્યાણના સિદ્ધાંતથી એનો સહજ સ્વીકાર થાય કે આ દ્રવ્યની આ સમય આ જ અવસ્થાને આ જ પર્યાય થવાની હતી, એને કોઈ ટાળવામાં કે આગળ પાછળ કરવામાં સમર્થ નથી, તો હું કરતા ભાવ પોષીને કેમ દુઃખી. સમજાય છે, ખ્યાલ આવે છે, થોડું એટલે બરાબર ખ્યાલ આવે છે ને, અને થોડું પણ આવે છે ને. અરે આ વખત ને જ્ઞાન નો પિંડ છે, જાણવાનો સ્વભાવ છે, તો કેમ ખ્યાલ નહીં. ચલો હવે આપણે બે બીજા ભેદ લઈએ. આપણી પાસે અડધો કલાક છે. બે બીજા ભેદ બહુ જોરદાર, થોડોક ઉપયોગ લાગે. બે સમજાઈ ગયા, બે ગુણ થઈ ગયા, બે પરિપૂર્ણ શુદ્ધતા થઈ ગઈ. કેટલા ભેદ છે, પછી કેટલા થયા, કોના છે નવ ભેદ. હવે ચલો, હવે આપણે ત્રીજો ભેદ લઈએ. બે કર્મ થઈ ગયા, જો બે કર્મ થયા, બે કર્મ થયા, બે ગુણ થયા, અને ગુણની બે પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા. બે કર્મ કયા થયા, જ્ઞાનાવરણી અને વૈભવ. ઘાતી કે અઘાતી, કોને પ્રગટ થાય, કોને નાશ થાય, કયા અવસ્થાને, કેટલા ને સમયે. અરે વાહ, જોતા થઈ ગયા. ચલો હવે આગળ ત્રીજો ભેદ. કયો ત્રીજો ભેદ, કાયિક સમ્યક. કાયિક સમ્યત્વ અને કાયિક તંત્ર આપણે સાથે લઈએ. બરાબર છે? હવે જો કાયિક સમ્યત્વ ક્યારે થાય, કોને થાય, કેવી રીતના શું થાય? આપણે ગયા વખતે ઘણી ચર્ચા કરી હતી, હું થોડુંક એ રિપીટ કરું છું, જો આખી લિંક પાછી લઈએ. અનાદિકાળી મિથ્યાદ્રષ્ટિ જીવ, જેને અનાદિકાળથી એક સમય માટે પણ ક્યારે પણ સમ્યત્વ થયું નથી એવો જીવ, એવા જીવને પાંચ લબ્ધિ પૂર્વક, જે આખું લવું હોય તમને હમણાં ખ્યાલ આવે, સાઈટ સમ્યત્વ લવું પહેલા પછી સાઈટ ચાલી લઉં, ઉપમા બી ખ્યાલ આવે છે ને? હવે જો જીનાબેન સમજાય છે ને, અનાદિકાળી મિથ્યાદ્રષ્ટિ જીવને સર્વપ્રથમ પ્રથમ પાંચ લબ્ધિ, આપણે કીધું ને પાંચ લબ્ધિ પૂર્વક સરળ લબ્ધિમાં પ્રવેશ કરતા અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણનો અંતિમ સમય અને ઔક્ષમિક સમ્યત્વ નો પહેલો, એટલે જીવને ઔક્ષમિક સમ્યત્વ થયું. બરાબર? લીલાબેન પકડજો, ઔક્ષમિક થયું તો હવે શું થયું? ઔક્ષમિક સમ્યત્વમાં શું થયું તું? સમ્યત્વમાં ઔક્ષમિક સમ્યક દર્શન થયું તો એ જીવને જે દર્શન અન્ય કર્મ અને અનંત અનુબંધી ક્રોધ માન માયા લોભ આનો ઉપશમ થયો, એટલે કે એ પ્રકૃતિ નીચે ઉપશમિત થઈ હતી, એને ઉપશમિત થઈ હતી, એને કર્ણાનિયોગમાં આપણે આપણી ભાષામાં કહીએ દબાઈ દબાઈ ગઈ, સમજાય છે? કર્ણાનિયોગમાં કેશું એનો અનુદય, અનુદય એટલે કે એનો ફળદાન સામર્થ પ્રગટ ન થવું એ નીચે દબાઈ ગઈ છે, એનું ફળ પ્રગટ નથી થતું એ નીચે દબાઈ. બરાબર? આટલું સમજાયું? તો એ નીચે દબાઈ ગઈ ત્યારે જે દર્શન મોહનીય આખો એક હતો તો એ ઔક્ષમિક સમ્યકના ભાવનું નિમિત્ત પામીને એના નીચે ત્રણ ટુકડા થઈ ગયા. સાંભળો, થોડું સાંભળો, ના સમજાય તો કઈ નહીં પણ સાંભળો, એના નીચે ત્રણ ટુકડા થઈ ગયા. કોના ત્રણ ટુકડા થયા? બોલો, મારી સાથે બોલશો તો તમે આવી જશે. દર્શન મોહનીયના અને અનંતાનુબંધી. હવે એમ સમજો કે ઔક્ષમિક સમ્યકનો કાળ ચાલે છે એક અંતર્મૂળક હોય, સમજાય છે? એક અંતર્મૂળક માટે ઔક્ષમિક સમ્યક થશે. એક અંતર્મૂળક એટલે છ આગલી અને એક સમય કરતા વધારે કાળ અને 48 મિનિટ અને એક સમય કરતા ઓછો કાળ, એમ સમજો તમે, સમજાય છે? એટલે એની વચ્ચેનો જે કાળ છે, અંતર્મૂળકનો જે કાળ છે, એટલો સમય એ ઔક્ષમિક સમ્યકત્વ સાથે જીવડ્યો. એમાં નીચે કેટલા કાળનો ઔક્ષમિક થયા? વેરી ગુડ, બોલી મારી સાથે, હા, તો મને પણ જરા કોન્ફિડન્સ આવશે કે તમને સમજાય. નીચે કેટલા કાળનો ઔક્ષમિક થયા? કયું સમ્યકત્વ ચાલે છે? સમ્યકના કેટલા ભેદ છે? ત્રણ, ઔક્ષમિક સમ્યકત્વ, ક્ષાયોક્ષમિક અને સ્થાયી સમ્યકત્વ. આપણે કોની ચર્ચા કરવાની છે? ક્યાં જવાનું છે આપણે અને ક્યાંથી જશું એ આપણે ક્રમ સમય, સમજાય છે? તો નીચે સાત પ્રવૃત્તિ શું થઈ ગઈ? ઔક્ષમિક. હવે એ અંતર્મૂળક નો કાળ પૂરો થયો, બરાબર છે? એટલે એ ઔક્ષમિક સમ્યક્ત નિયમથી છૂટી જવાનું છે. આ નિયમ છે કે ઔક્ષમિક સમ્યક્ત શું થશે? છૂટી જશે. તો ઔક્ષમિક સમ્યક્તમાંથી હવે કયું સમ્યક્ત થશે? તો કે નિયમથી ક્ષાયોક્ષમિક સમ્યક્ત થશે. બરાબર છે? આટલું સમજો. હવે ક્ષાયોક્ષમિક સમ્યક્ત થયું, બરાબર છે? હવે ક્ષાયોક્ષમિક સમ્યક્ત થયું તો જે સાત પ્રકૃતિ, ખાલી એક પોઈન્ટ સમજો, સાત પ્રકૃતિ નીચે ઔક્ષમિક હતી એમાંથી એક સાત માંથી એક સમ્યક્ત પ્રકૃતિ, જે ત્રણ ટુકડા થયા છે ને દર્શન મુનિના ત્રણ ટુકડા, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ, તો એમાંથી એક સમ્યક કયામાં, તેમાં તેમાં ઔક્ષમિક માંથી ક્ષાયોક્ષમિક થયું, એમાં જે કન્વર્ટ થયું ને સમ્યક્ત્વ, તેમાંથી કન્વર્ટ થયું ઔક્ષમિક માંથી. બોલો, કયામાંથી ક્યાં શું થયું? ઔક્ષમિક માંથી. બસ એટલું સમજો કે ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વમાં એક સમ્યક્ત પ્રકૃતિનો ઉદય, રજૂ સમજાયું? બરાબર? હવે એ ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ ચાલે છે. બસ આટલું સમજો. હવે પછી ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ જે જીવને છે એ જીવને હવે સ્થાયી સમ્યક્ત્વ પ્રગટ થવાનો અવકાશ, ઔક્ષમિક માંથી ક્ષાયોક્ષમિક, ક્ષાયોક્ષમિક માંથી આ બધું ચોથા ગુણસ્થાને થઈ શકે. આગળના ગુણસ્થાનમાં પણ થાય પણ ચોથાથી આ સમ્યક્ત્વની શરૂઆત થઈ જાય. એટલે સ્થાયી સમ્યક્ત્વ પર, સ્થાયી સમ્યક્ત્વ પર જીવ ચોથા ગુણસ્થાને પ્રગટ કરી શકે છે. તો હવે હું એમ પૂછું કે ચાલીસ ભાવ કયા વનસ્થાનથી ચાલુ થઈ શકે? ચોથાથી ચાલુ થઈ શકે ચાલીસ ભાવ. કેમ? કારણ કે ચાલીસ ભાવના જે નવ ભેદ છે એમાંથી જે એક ચાલીસ સમ્યક્ત છે એ ચાલીસ સમ્યક્ત ચોથા વનસ્થાનમાં જીવ પ્રગટ કરી શકવાની અપેક્ષાએ ચાલીસ ભાવની શરૂઆત ચોથા વનસ્થાનથી થઈ શકે. સમજાયું કે નહીં? બોલો પછી નથી તેને સમજાય છે કે નહીં? રૂપા દે ખ્યાલ આવે છે? સમજાયું? કયા સમય તમારી કયું કર્યું પછી એમાંથી કયું કર્યું? ઔક્ષમિક માંથી સાયોક્ષમિક માંથી સાહિત માં થાય શું? સાહિત માં શું થશે? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શું થશે કે જે સાયોક્ષમિક માં કયો કર્મ ઉદય હતો? સમ્યક બરાબર છે. હવે સમ્યક પ્રકૃતિ માં ઉદય હતો અને બે દર્શન મુનિ બે નો શું હતો? ઉપમા બી અનુદય થયો. મિત્રત્વ અને મિત્ર તો શું થશે? કહી દઉં. અરે બોલું કે નહીં બોલું? તમે બોલતો બોલું નતો જવાબ. શું થશે કે જે મિત્રત્વ ના બધા કર્મ છે ને જે અનુદય છે જેનો અનુદય છે સમજો તો એ મિત્રત્વ ના બધા કર્મ એ બધા ટ્રાન્સફર થઈ જશે મિત્રમાં. એટલે મિત્રત્વ જઈ સમજાયું? મિત્રના બધા કર્મ મિશ્રમાં ટ્રાન્સફર થઈ જશે અને મિશ્રના બધા કર્મ વિશે સમ્યક્તનો ઉદય છે ને એ સમ્યક્ત રૂપે ટ્રાન્સફર થઈને ઉદયમાં આવી 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 આવીને થઈ જશે. સમજાયું? સમજાયું? જરા હસો બધા. હા, અરે હસો એટલે હા પાડો. સમજાયું? શું કીધું? કયા સમ્યક્તમાં જીવ હતો એમાંથી કાયોક્ષમિક માંથી એમાં પણ તે શું છે એકદમ શોર્ટ માં કહું બરાબર છે. કયા કર્મ નો ઉદય ચાલે છે? એક સમ્યક સમ્યક નો ઉદય ચાલે છે. સમ્યક પ્રકૃતિ જે દર્શન મુલક ત્રણ ટુકડા થયા હતા એ ત્રણ ટુકડા ઔક્ષમિક વચ્ચે ઉપક્રમિત થયા હતા એમાંથી કાયોક્ષમિક માં એમનો ઉદય આવી ગયો. એના કારણે ચલમલ અગાર દોષ એ પ્રગટ થાય છે જેના કારણે આગળ જીવ શ્રેણી નથી કરી શકતો. એ કેવળ ક્યાં તમને દોષ સમજાયું? બરાબર. તો હવે કઈ પ્રકૃતિ નો ઉદય ચાલે છે? સમય. તો હવે મેં શું કીધું તમને ખ્યાલ આવ્યો કે જે દર્શન મોહિની ત્રણ ટુકડા થયા હતા એમાંથી બે નો અનુદય હતો તો એમાંથી જે મિથ્યાત્મની પ્રકૃતિ છે એ બધા જ પરમાણુ વિલ ગેટ ટ્રાન્સફર ઇન્ટુ વેરી ગુડ બોલો બોલો વિલ ગેટ ટ્રાન્સફર ઇન્ટુ એટલે મિથ્યાત્મ ગઈ મિથ્યાત્મ બધા નીચે રૂપે થઈ ગયા. સમજાયું? અને મિશ્રની જે પ્રકૃતિ છે એ બધા પ્રકૃતિ એ બધી રચના એ બધા પરમાણુઓ કર્મના એ બધા સમ્યકમાં ટ્રાન્સફર થઈ 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 થઈને ઉદયમાં આવશે અને એક ટાઈમ એવો આવશે કે સમ્યક પ્રકૃતિનો પણ આટલું સમજાયું? તો દર્શન મોહન આખો આ બધું અંતરંગ આત્મા સન્મુખ પુરુષાર્થ વડે થાય છે. બાર જોતા જોતા સમજાય છે કે જોતા હોય થઈ જાય નહીં. આત્મસન્મુખ પુરુષાર્થ આત્મામાં લીનતા શુદ્ધોપયોગની રચા આત્માનો આશ્રય આત્મામાં લીનતા સ્થિરતા વડે કર્મમાં આ પ્રકારની પ્રોસિજર સ્વયમે પોતાની મેળે પોતાની યોગ્યતાથી થાય. કોણ લે છે કે આના આના ટ્રાન્સફર કરવામાં આને આના ટ્રાન્સફર કરવામાં સ્વયમે એની યોગ્યતા નિમિત્ત કોણ? નિમિત્ત કોણ? કે આત્માનો અંતરંગ પુરુષાર્થ નો ભાવ છે આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ. સમજાયું? તો કયું 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 ગયું પૂર્ણ થઈ કોનો થઈ ગયો? વેરી ગુડ. દર્શન મોનીઓનો હજી અનંતાનું બંદી બાકી છે. તો અનંત એક શબ્દ નવો બોલીશું. અનંતાનું બંદીની ચાર મોકલીનું શું થાય છે? એનો એનું આગમમાં એમ આવે છે કે એની વીસ યોજના થાય. સામે નવા નવા શબ્દ સામે મજા આવશે. આવશે કે નહીં કે બધી બોલો બોલો જલ્દી. એની વી બહુ સિમ્પલ છે. આ જે પ્રોસેસ છે એવો જ આ પ્રોસેસ છે. સામે એની શું થાય કે વી થઈ ગયો છે. એટલે શું થયું એમાં કે જે અનંતાનું બંધી ક્રોધ માન માયા લોભ જે પ્રકૃતિઓ હતી ને. હા બોલો બોલો. ના ઉજીના નહીં. વી સંયોજના અલગ ઉજીના અલગ. સાંભળો એ વી સંયોજનામાં શું થાય છે કે જે અનંતાનું મંદિરની જે પ્રકૃતિ હતી હવે એનો પણ મૂળમાંથી કઈ થવો છે પણ એનો કઈ એવી રીતના થાય છે કે એનો પણ પ્રોસેસ આવી રીતના છે કે અનંતાનું મંદિર ક્રોધ માન માયા લોભના જેટલા પણ પરમાણુઓ છે સમજાય છે એ બધા વિલ ગેટ ટ્રાન્સફર ઇન્ટુ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંતુલન એમાં પરિણમિત થઈ ગયું. એટલે એનો પણ શું થઈ ગયો? ત્રણ નો થઈ ગયો ક્ષય, ચાર નો થઈ ગયો ક્ષય, પૂર્ણતઃ ક્ષય થઈ ગયો. એવો ક્ષય થઈ ગયો કે હવે એ પાછો ક્યારે પણ ઉદયમાં નહીં આવે. એ કર્મ ગયો, દર્શન મૌન્ય ગયું અને ચારિત્ર મૌન્ય માંથી ખાલી અનંતાનુબંધી ચાર ગઈ છે. હા, પૂર્ણ ચારિત્ર નથી ગયું, અનંતાનુબંધી ચાર ગઈ, દર્શન મૌન્ય ત્રણ ગઈ. તો સાત પ્રકૃતિઓ નો મૂળ માંથી ક્ષય થઈ જવો અને ક્ષયના કાળમાં સાંભળજો, આત્માના અમુકુળ છે ને, અમુકુળ આત્માના શ્રદ્ધા ગુણની પેલા શું લીધું તું? જ્ઞાન. પછી શું લીધું તું? અહીંયા શું લીધું? શ્રદ્ધા ગુણની અવસ્થામાં પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થવી અને અશુદ્ધતા નો અભાવ થવો, એનું નામ ક્ષાયી સમ્યક્ત્વ છે. કોને ન સમજાય? બધાને સમજાઈ ગયું? અરે વાત તો જોરદાર સાડી, બધા પોતપોતા મને પાસ સમજાયું કે નહીં? શું કીધું? જલ્દી જલ્દી કેટલી પ્રકૃતિ ગઈ? પહેલા કહી રહી હતી જ્ઞાનાવળી આખી વળી પૂર્ણતા થઈ ગઈ જ્ઞાનાવળી, પણ એ ક્યારે થશે? તેરમા પ્રસ્થાનમાં. સમજાય છે? દર્શનાવળીઓનો ક્ષય તેરમા માં થશે અને ચાલીસ સમ્યક પ્રગટ થતા દર્શન મોહનીય પૂર્ણ અને અનંતાનુબંધી ચોકડી એક એનો ક્ષય થઈ શકે. ચતુર્થ ગુણ સ્થાનમાં ક્ષાયી સમ્યક પ્રગટ થઈ શનિ કે આજે હમણાં ક્ષાયી સમ્યક થશે નરક માં છે. હવે તીર્થંકર થઈને મોક્ષ જશે. ક્ષાયી સમ્યક થશે. રામચંદ્રજીને ક્ષાયી સમ્યક થતું અને લક્ષ્મણ ના મુદ્દાને લઈને પડતા ક્ષાયી સમ્યક થતું. એ ક્ષાયી સમ્યક એટલે અનંતાનુબંધી ચાર અને દર્શન મોહનીય ત્રણ એ સાત પ્રકૃતિઓ નો મૂળ માંથી ક્ષય થતા આત્માના શ્રદ્ધા ગુણ ની પરિપૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થવી, એનું નામ ક્ષાયી સમ્યક. સમજાય છે બધાને? ખ્યાલ આવે છે? હવે એક વાર આ ક્ષાયી સમ્યક દ્રષ્ટિજી ચોથા ગુણ સ્થાન થી નીચે હવે ક્યારે પણ નહીં આવે. ક્ષાયી સમ્યક દ્રષ્ટિ જીવ મિથ્યા દ્રષ્ટિ ક્યારે પણ નહીં થાય. ક્ષાયી સમ્યક દ્રષ્ટિ જીવ જેને ક્ષાયી સમ્યક થયું છે એના હવે સંસારમાં રહેવાનો કાળ મેક્સિમમ ચાર ભવ છે. ચોથે ભવે ક્ષાયી સમ્યક દ્રષ્ટિ જીવ મોક્ષે જશે, જશે નહીં જશે. ક્ષાયી સમ્યક નો કાળ સાદી અનંત છે. ક્ષાયી સમ્યક દર્શન આશ્રય કરવા યોગ્ય નથી, પરંતુ પ્રગટ કરવા યોગ્ય ઉપાદેશ. મતલબ જાય છે? સમજાય છે કે નહીં? ખ્યાલ આવે છે? શું બોલું છું? સમજાયું આટલું જે લાસ્ટ માં બોલ્યું હોય? શું બોલ્યું? કે સારું સમય દર્શન પ્રગટ થયા પછી એ જીવ ક્યારે પણ નીચે આવે મિથ્યા દ્રષ્ટિ ક્યારે પણ નહીં થાય. કેમ નહીં થાય? કેમ નહીં થાય? કેમ નહીં થાય? વેરી ગુડ. કોનો ક્ષય થઈ ગયો? દર્શન મોહનીય અને અનંતાનુબંધી જેનો પ્રતિપક્ષી કર્મ હતો. સમજાય છે? એનો મૂળ માંથી ક્ષય થઈ ગયો. મૂળ માંથી મોહને ઉખેડી ફેંક્યો. અત્યારે કે છે ને, અમે મોહને મૂળ માંથી ઉખેડી ફેંક્યો કે જેના કારણે હવે મોહ પાછો ઉત્પન્ન અને એનો સંસાર કેટલો હવે મેક્સિમમ મેક્સિમમ ચાર ભાવ. અધરવાઇઝ ત્રણ ભાવ પણ મેક્સિમમ ચાર ભાવ. ચાર ભાવ હવે કોને કેવી રીતે આપણે જોશું પછી, પણ મેક્સિમમ એના ચાર ભાવ છે સંસાર થાય. પછી સ્વર્ગ મોક્ષ સ્વર્ગ મોક્ષ અધિકારે સ્વર્ગ અને મનુષ્ય સ્વર્ગ અને મનુષ્ય નરક ઇન્દ્રિયન બધું બરાબર. સાઈ સમય નો કાર સાદી સાદી સિદ્ધ ભગવાન ને અરે સિદ્ધ સાંભળો 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 કમાની વાત સાંભળો. સિદ્ધ ભગવાન ને જેવું સાઈ સમ્યક્ત્વ છે એવું જ સાઈ સમ્યક્ત્વ ચોથા ગુણસ્થાન વાળા જીવ ને હમણાં સપોઝ આપણે લઈએ સૈનિક રાજા, તો નરક માં સૈનિક રાજા ઘોર પ્રતિકૂળતા ની વચ્ચે છે અને સિદ્ધ ભગવાન અવ્યાવાદ સુખ ની વચ્ચે છે. પરંતુ પરંતુ શ્રદ્ધા ગુણની પર્યાય ને કમ્પેર કરો સિદ્ધ ભગવાન ની અને આ સૈનિક રાજા ની શ્રદ્ધા ગુણ ની પર્યાય. ઓનલી શ્રદ્ધા ગુણ. તો શ્રદ્ધા ગુણ ની પર્યાય માં કોઈ અંતર નથી. ગજબ થી સમજાય છે? શ્રદ્ધામાં કોઈ અંતર નથી. બહારની પરિસ્થિતિ કેટલી વિપરીત છે અહીંયા, ત્યાં તો શરીર જ નથી, ત્યાં તો દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ થી રહિત થઈ ગયા. અવ્યવાદ સુખ છે, અતિન્દ્રિય આનંદ છે, કેવળ જ્ઞાન છે, સિદ્ધ છે, અને અહીંયા તો અધીન તમે વિચારો કેટલું છે વો અરે સમજાય છે કે નહીં પણ શ્રદ્ધા ગુણ ને કમ્પેર કરો શ્રદ્ધા ગુણ ની પર્યાય ને કમ્પેર કરો તો એ સાઈક સમ્યક્ત્વ માં કોઈ અંતર નથી જેવું અહમ સિદ્ધ ભગવાન ને પોતાના આત્મામાં છે એવું જ અહમ એ જ પ્રકારનું અહમ નારકી ને સમ્ય દ્રષ્ટિ નારકી ને સાતમી નરક નો નારકી હોય સાઈક સમ્ય દ્રષ્ટિ તો એવું જ અહમ એને થશે ગજબ નો વિષય છે ખ્યાલ આવે તો બહુ મજા આવે એ શ્રદ્ધા ને એટલે અહીંયાથી શું શીખવા મળ્યું સાઈ સમ્યક્ત્વ માંથી શું શીખવા મળ્યું કે શ્રદ્ધા ને સાઈ કરવા માટે પૂર્ણ શુદ્ધ કરવા માટે પ્રબળ કરવા માટે મેરુ પર્વત જેવી અચલ અને ચલાયમાન ન થાય એની શ્રદ્ધા ને કરવા માટે કોઈ પર્વય ચિત્ર કાર ભાવ ઉદય સંયોગ અદય ભાવ નિમિત પરિસ્થિતિ બાધક નથી ભાઈ નથી ખાલી એક છે સાઈ સમ્યક્ત્વ દર્શન કેવી ભગવાન ના પાદ મૂલ્યમાં એ નિમિત્ત નથી તેવો સમજાય સમજાય છે કેવી ભગવાન ના પાદ સાઈ સમ્યક્ત્વ સમજાયું ખ્યાલ આવ્યો બધાને કેટલા કેટલી પ્રકૃતિનો મૂળ માંથી કઈ થઈ ગયો કઈ કઈ અનંતાનુબંધ અરે દર્શન મૌલ્ય ની અને ચારિત્ર મૌલ્ય માંથી એક કઈ સમજાય છે ચારિત્ર મૌલ્ય માંથી પણ એક કઈ અને સાઈ સમ્ય દર્શન પ્રગટ થયું અને જે એક કસાઈ છોકરી ગઈ ને અનંતાનુ મંદિર એ ગઈ તો એટલો રાગ ગયો તો એટલી વીર રાગતાનો અંશ ચારિત્ર ગુણમાં પણ પ્રગટ થયો બટ આપણે એને સાઈ ચારિત્ર નામ નહીં આપ્યું હમણાં એને આપણે નામ આપશું સ્વરૂપાચરણ કાર્ય સાઈ ચારિત્ર નામ આગળ આપશું સાઈ સમ્યક્ત્વ સાથે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું જેમાં અનંતાનુબંધી કસાય ચોકડીનો અભાવ થયો અને એટલી વિતરાગતાનો જન્મ થયો ચતુર્થ ગુણ સ્થાનમાં સાઈ સમ્યક્ત્વ થયું છે સાઈ ચારિત્ર આગળ થશે જે રીતે આપણે ઔક્ષમિક ચારિત્ર આગળ લીધું ને રાત સાહેબ એ રીતે સાઈ ચારિત્ર પણ આગળ લે બોલો આટલો ખ્યાલ આવ્યો હોય તો આગળ વધીએ જલ્દી બોલો કઠિન પડે છે એક વાર સાંભળી આવી છે ભલે કઠિન પડે એટલીસ્ટ ખ્યાલ આવશે થોડો બરાબર હવે આપણે આગળ વધીએ કયો ભેદ આવ્યો હવે બોલું જલ્દી કયો ભેદ આવ્યો સાઈ ચારિત્ર બે ભેદ છે ને સાઈ સમ્યક્ત્વ અને સાઈ ચારિત્ર એને બહુ ઈઝી કરી દઉં છું બહુ ઈઝી હવે લાસ્ટ ટાઈમ કીધું તું મૌનીય કર્મ ની કેટલી પ્રકૃતિ છે થોડું રિવિઝન કરવું પડશે કેટલી છે 28 વેરી ગુડ 28 પ્રકૃતિ 28 છે ને દર્શન મૌનીય ની 3 અને ચારિત્ર મૌનીય ની 25 અનંતાનુબંધી 4 બોલો બોલો અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સંચલન અને 9 ટોટલ કરો દર્શન મૌનીય ટોટલ કરો કોની છે આ પ્રકૃતિ મૌનીય કરો હવે આપણે હમણાં સાઈ સમ્યક્ત થયું એમાં કેટલી પ્રકૃતિ ગઈ કીધું કેટલા માંથી કેટલી રહી સિમ્પલ તમે આન્સર આપો છો કેટલી રહી અરે બોલો કેટલી છે ટોટલ કેટલી ગઈ ક્યારે ગઈ વેરી ગુડ ક્યારે ગઈ સાઈ સમ્યક્ત થયું ક્યારે ગઈ તો 28 માંથી 7 રહી તો કેટલી રહી હવે 21 કઈ કોની છે ચારિત્ર મૌલ્યની છે ને અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંયોજન 4 4 4 અને 9 અપાની પ્રકૃતિ છે કોના ભેદ છે ચારિત્ર મૌલ્ય કેટલા ભેદ છે દર્શન મૌલ્ય ને દર્શન મૌલ્ય ગઈ ચારિત્ર મૌલ્ય માંથી 1 ગઈ હવે કેટલી રહી હવે બહુ સરસ ચારિત્ર મૌલ્ય ની 21 પ્રકૃતિ નો ક્ષય કેટલી રહી તો એ 21 પ્રકૃતિઓનો ક્ષય જયારે ક્યારે થાય છે 21 નો ક્ષય 21 નો ક્ષય થઈ ગયો એટલે હું ટોટલ મૌલ્ય ગઈ અને ટોટલ મૌલ્ય જતા સાઈ ચારિત્ર પ્રગટ થાય છે બસ એટલું હવે આપણે જોવા સમજાય ગયું એટલું ભૂમિકા બદલાઈ ગઈ ચારિત્ર મૌલ્ય ની કેટલી પ્રકૃતિ ની ચર્ચા કરવાની છે હવે હવે ક્યારે જાય છે કોણ એનો ક્ષય કરે છે કયા ગ્રહસ્થાન થી ચાલુ થાય છે કયા ગ્રહસ્થાન નો અંત આવે છે એ જોઈએ બહુ સિમ્પલ સાવલી સમજો ભાઈ જો શું કે છે શપક શ્રેણી પર આરૂઢ થતા મહા મુનિરાજ સમજાય છે છતાં સાતમા ગ્રહસ્થાનમાં ઝૂલતા હોય મુનિરાજ છતાં સાતમા ગ્રહસ્થાનમાં ઝૂલતા હતા આપણે લાગશે મેં લીધું હતું કે એમ અજીવ કહીએ કે મુનિરાજ છતાં પણ આપણા મનસ્થાનમાં સાયોક્ષણિક સમ્યક્ત સાથે જુલે છે. હવે આપણે નિયમ બનાવ્યો હતો, નિયમ બનાવ્યો હતો એટલે નિયમ છે એવો કે સાયોક્ષણિક સમ્યક્ત વ્યક્તિ ક્ષેમી ન થઈ શકે. એટલે સમથિંગ હેઝ ટુ બી ડન ક્ષેમી કરવા માટે. તો હવે સાયોક્ષણિક સમ્યક્ત વ્યક્તિ યા તો એ સમ્યક દર્શનને, સાયોક્ષણિક સમ્યક દર્શનને દ્વિતીય અક્ષરમાં કન્વર્ટ કરે, કન્વર્ટ કરે એટલે કન્વર્ટ થઈ શકે, અને યા તો દ્વિતીય અક્ષરમાં ન કરતા એક સાયોક્ષણિક સમ્યક દર્શન સ્થાયીમાં કન્વર્ટ થઈ શકે. તો હવે આપણે અર્જુન કરીએ કે છઠ્ઠા સાતમા મનસ્થાનમાં જીવવાળા મુનિરા જે સાયોક્ષણિકમાં હતા હવે કન્વર્ટ થઈને સ્થાયી થઈ ગયા, એટલે સ્થાયી સમ્યક દ્રષ્ટિ થઈ ગયા. સ્થાયી સમ્યક દ્રષ્ટિ જી શ્રેણી દેવ કરી શકે એ વાત પછી કરશું ક્યારે, પરંતુ હવે આપણે વધુ કહીએ કે સ્થાયી સમ્યક દ્રષ્ટિ જીવ શ્રેણી કરે છે તપસ. કઈ શ્રેણી પર આરું થયા? અરે બોલો, સ્થાયી સમ્યક દ્રષ્ટિ મુનિરા અનંત આનંદી ચાર અને દર્શન મોનિય ત્રણ એવી સાત પ્રકૃતિઓનો મૂળ માંથી ક્ષય કરવા વાળા એ સ્થાયી સમ્યક દ્રષ્ટિ મુનિરા છઠ્ઠા સાતમા વનસ્થાનમાં જુલતા સાતમા વનસ્થાનમાં પ્રવેશ કરતા આ સાતમા વનસ્થાનમાં પ્રક્રિયા બને છે. સાયોક્ષણિક માંથી સ્થાયિક થાય છે ને એ સાતમા વનસ્થાનમાં થાય. હવે સ્થાયિક થઈ ગયા અને હવે એ આઠમા વનસ્થાનમાં પહેલા સમયે ચપક શ્રેણી પર આરૂઢ થઈને શ્રેણી કરવાની તૈયારી કરે. હવે એ કેવી પ્રવૃત્તિ છે જલ્દી, હવે બહુ મજા આવશે જલ્દી, તમે બોલશો તો મજા આવશે. એક વાર વિકલ્પ નહીં લાગતા, નહીં લાવતા કે અઘરું છે આ, છોડો યાર શું છે, નહીં લાવતા જલ્દી કહું છું જલ્દી સમજો બરાબર. તો એટલી એટલી પ્રવૃત્તિ છે. હવે આપણે લાગશે વાત કરી હતી કે આઠમા વનસ્થાને એટલી જ માંથી એક પણ પ્રકૃતિનો ક્ષય હશે. ભાઈ ક્ષય બોલવાનું, લાસ્ટ ટાઈમ આપણે શું બોલ્યા હતા? કારણ કે લાસ્ટ ટાઈમ આપણે કઈ સિંગ ચડાવી મુનિરા હશે અને પછી પાછળ નીચે લગાવ્યા. આજે એવું નહીં કરીએ, અને સમજાય છે? આજે આપણે ચપક ખીણી ચડાવશું અને આપણે નીચે નહીં લાવીએ. આપણે કહેશું કે મુનિરા આપ ચપક ખીણી માંડો અને ચપક ખીણી માંડીને એકવીસ પ્રકૃતિનો એવો ક્ષય કરો, એવો મૂળ માંથી ક્ષય કરો કે એ આઠમા વનસ્થાનમાં એકેનો ક્ષય નથી થતો, નવમા વનસ્થાનમાં એકવીસ માંથી. યાદ છે કોઈને? વેરી ગુડ. વીસ પ્રકૃતિનો ક્ષય નવમા વનસ્થાનમાં થાય છે. કેટલી રહી? અરે કેટલી રહી? કેટલામાંથી? એકનો, એકનો ક્ષય દસમા વનસ્થાનના અંતિમ સમયે થાય છે અને મુનિરાજ દસમા વનસ્થાનમાંથી. અગિયાર નહીં, ગણતરી બરાબર કરો છો ને? દસ પછી શું આવે? દસ પછી શું આવે? શ્રેણીમાં દસ પછી, ચપક શ્રેણીમાં દસ પછી અગિયાર નો આંકડો છે જ નહીં. દસમા વનસ્થાન પછી એનો અંત થતા દસમા વનસ્થાન નો અંતિમ સમય સૂક્ષ્મ લોભ સંજ્વલન સૂક્ષ્મ લોભ સચાઈ નો અભાવ થતા એટલી છે એટલી અને કલાક સાત એવી અઠ્યાવીસ અઠ્યાવીસ મૌનીય કર્મની પ્રકૃતિઓનો મૂળ માંથી ક્ષય થતા એ દસમા વનસ્થાન માંથી મુનિરાજ બારમા વનસ્થાન ના પહેલા સમયે પ્રવેશ પામતા પૂર્ણ વિપરાવી યથાચાર ચારિત્ર વર્ણ છદમાં ઉત્તમ અંતર આત્મ દશાને પ્રવેશ થાય. કાલી તો પારોભાઈ મુનિરાજ બારમા વનસ્થાને પહોંચી ગયા, પૂર્ણ વિપરાવી થઈ ગયા, મૌન્ય કર્મ નો પૂર્ણ ક્ષય થઈ ગયો. અઠ્યાવીસ અઠ્યાવીસ પ્રકૃતિ મૂળ માંથી વહી ગઈ, બારમા વર્ષ સ્થાન માં પહોંચી યથાસાત ચારિત્ર વન ઉત્તમ અંતરાત્મા અંતર મુહૂર્ત માટે પૂર્ણ વિતરાકતા માં રહે. કેટલો કાળ રહે છે? કયું ચારિત્ર પ્રગટ થયું અહીંયા? એનું બીજું નામ સ્થાનિક ચારિત્ર. વેરી ગુડ અંકિતા, એનું બીજું નામ સ્થાનિક ચારિત્ર. સ્થાયી સમ્યક્ર પહેલા થઈ ગયું સાહિત ચારિત્ર. હવે આમાં ફરી પાછા લગાડો, આત્મા સંયોગ પુરુષાર્થ વડે આત્મા ના ચારિત્ર ગુણની અવસ્થામાં પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થવી અને અશુદ્ધતાનો પૂર્ણત ક્ષય થવો એને સાહિત ચારિત્ર. કેટલા ગુણ થયા? કયા કયા? જ્ઞાન, દર્શન, શ્રદ્ધા અને ચારિત્ર ગુણ. જ્ઞાન ગુણ ની પૂર્ણ શુદ્ધતા, બોલો બોલો, કેવળ જ્ઞાન સાઈ જ્ઞાન, દર્શન ગુણ ની પરિપૂર્ણ શુદ્ધતા સાઈ દર્શન, શ્રદ્ધા ગુણ ની પરિપૂર્ણ પૂર્ણ શુદ્ધતાઓ 40 સમ્યક્ત્વ વેરી ગુડ અને 40 ગુણની પરિપૂર્ણ શુદ્ધતા 40 ચારિત્ર જેનું બીજું નામ યથાખ્યાત ચારિત્ર છે ગુણસ્થાન ગુરુ ચાર ચારિત્ર ગુણસ્થાન દર્શન તેરમું સાઈ સમ્યત્વ ચોથું અને સાઈ ચારિત્ર બારમું સમજાય છે કેટલા કર્મ ગયા ઘાતી માંથી અને ત્રણ ગયા ચાર કૃષ્ણ ગયા હજી અંતરાય બાકી છે ત્રણ ગયા જ્ઞાન ગયું દર્શન મૌન્ય પહેલા ગયું અને પછી ચારિત્ર ગયું દર્શન મૌન્ય ગયું ત્યારે સાઈ સમ્યત્વ ચારિત્ર મૌન્ય ગયું ત્યારે સાઈ ચારિત્ર જ્ઞાન વર્ણ્ય ગયું ત્યારે સાઈ જ્ઞાન દર્શન મૌન્ય ગયું ત્યારે સાઈ સમજાય છે હવે કયું બાકી લઈ લઈએ બે મિનિટ પાંચ મિનિટ માં તમે કોચો લઈએ કાકું ચાર હતી કરવાનું સહી થઈ જાય ને નવ કેવલ અભિ માં પાંચ મિનિટ ને છોડી દઈએ આપણે સમજાય છે ચલો હવે બારમા ગુણસ્થાન માં આવીએ બરાબર છે હવે શું થાય છે આપણે કીધું થોડું કે તેરમા ના પહેલા સમય આપણે બે તો લઈ લીધું કે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન થાય બરાબર છે હવે એક હજી કર્મ બાકી છે કયો કર્મ બાકી છે હવે લીધી છે અંતરાય કર્મ બાકી જ્ઞાનાવલીય દક્ષિણાવલીય મૌનીય અંતરાય કર્મ નો ક્ષય ક્યારે થાય છે કયા ગુણ થી એનો સંબંધ છે અને કયા ગુણ ની કઈ પર્યાય પ્રગટ થાય છે કેટલા ભેદ છે એ જોઈએ બહુ ઈઝી છે વાત માં પૂરું કરજો પ્રોમિસ તો નથી કરતી પણ ટ્રાય કરી જો અંતરાય કર્મ ના પાંચ ભેદ છે કર્મ કર્મ ના પાંચ ભેદ છે અંતરાય કર્મ ના કયા કયા છે દાન અંતરાય લાભ અંતરાય બહુ ઇન્ટરેસ્ટિંગ ક્યાં ઘણા બધા નથી ખબર હવે હું કહું છું સમજાય છે ઘણા ને ખબર પણ છે દાન અંતરાય લાભ અંતરાય ભોગ અંતરાય ઉભોગ અંતરાય અને ધીર્ય અંતરાય આ અંતરાય કર્મ ની પ્રકૃતિ ના નામ છે તેમ કે એક નામ અંતરાય કર્મ ની પ્રકૃતિ ના નામ ઈનાબેન દાન અંતરાય ખાલી દાન ના ભોગ ઉભોગ ધીરે નહીં બોલતા દાન અંતરાય લાભ અંતરાય ભોગ અંતરાય ઉભોગ અંતરાય ધીર્ય અંતરાય આટલું થયું સમજાઈ ગયું હવે આત્મા પર આવી જાઓ કર્મ ની વાત કરીએ આત્મા પર આવો જલ્દી જલ્દી કંટાળો નથી આવતો ને સાચી બોલો છો ને ખોટું નહીં બોલતા હા સમજાય છે પાંચ બે ત્રણ અઠવાડિયામાં આ ચેપ્ટર પૂરો થઈ ગયો પછી આપણે પાછું કોઈ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર લઈશું આ પણ ઇન્ટરેસ્ટિંગ છે કે નહીં કહો ચલો હવે આત્મામાં ઘણા ને ખબર છે આપણે પહેલા લીધું તું અમે વચ્ચે આખું લેક્ચર આવ્યો સવારના સ્વાધ્યાય મોક્ષના પ્રકાર આત્મામાં જે રીતના ધ્યાન ગુણ છે જે રીતના દર્શન ગુણ છે જે રીતના આપણે લીધું શ્રદ્ધા ગુણ છે જે રીતના ચારિત્ર ગુણ છે જે રીતના સુખ ગુણ છે એવી રીતના ખોલું આપણે વૈભવ બોલો આત્મ વૈભવ કે આત્મામાં એવી રીતના દાન લાભ ભોગ ઉપભોગ અને વીર્ય નામના પાંચ ગુણ છે દાન નામનો ગુણ છે હા દાન નામનો ગુણ છે લાભ નામનો આત્મામાં ગુણ છે અને ભોગ ઉપભોગ અને વીર્ય નામનો ગુણ છે હવે બહુ સિમ્પલ કરીશું એ પાંચ ગુણો જે છે એ ગુણોની દાન ગુણની પર્યાય દાન લાભ ભોગ ઉપભોગ અને વીર્ય એ ગુણોની પર્યાયમાં પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થવી સામજ હવે શુદ્ધતા શું છે જે ક્ષયક્ષમ રૂપે હતી એ હવે સ્થાયિક રૂપે થઈ જાય આપણે ક્ષયક્ષમમાં પણ લઈશું એ પાંચ જે ક્ષયક્ષમ રૂપે હતી દાનલા ભોગ ભોગની પર્યાય એ હવે કયા રૂપે થઈ ગઈ કયા ગુણ સ્થાનમાં તેરમા ના પહેલા સમય બારમામાં ખાલી એક મૌનીય નો ક્ષય થાય છે યાદ રાખજો બારમામાં ખાલી એક મૌનીય કર્મ નો ક્ષય થાય છે સાત કર્મ છે એમાંથી ત્રણ હવે તેરમા ગ્રંથના પહેલા સમય જશે જ્ઞાનાવલીય દર્શનાવલીય અને અંતરાય અંતરાય અને અંતરાય કર્મ નો ક્ષય થતા આખું બોલી લઉં છું સાંભળી લો અંતરાય કર્મ નો ક્ષય થતા જે આત્માના દાન લાભ ભોગ ઉપભોગ અને વીર્ય આ પાંચ ગુણ છે એ પાંચે ગુણની પરિપૂર્ણ શુદ્ધ દશા પ્રગટ છવિના અશુદ્ધતાનો અભાવ થવો એનું નામ ચારિત દાન. બોલો જલ્દી, ચારિત લાભ, ચારિત ભોગ, ચારિત ઉપભોગ અને ચારિત વીર્ય નામની પાંચ કલ્યાણ શુદ્ધ પ્રગટ થાય. ચારિત જ્ઞાન, હવે નામ આવડી ગયા, નવ નામ આવડી ગયા કે નહીં? ચલો, સાઈ જ્ઞાન, સાઈ દર્શન, સાઈ સમ્યક્ત્વ, સાઈ ચારિત્ર, સાઈ દાન, સાઈ લાભ, સાઈ ભોગ, સાઈ ઉપભોગ અને સાઈ વીર. શું છે આનું પરિણામ? શું છે સાઈ દાન નું સ્વરૂપ? કેવું પરિણામ છે આમાં? અરે સાઈ દાન, દાન, દાન માં શું હોય? ત્રણ વાત હોય ને દાન માં, દેનાર, લેનાર અને વસ્તુ. પોઈન્ટ સમજાય છે? જે આપનાર હોય, જે લેનાર હોય અને વસ્તુ. બોલો, અંદર માં સાઈક દાન નું કાર્ય, સાઈક દાન, પૂર્ણ દાન. અરે બોલો જલ્દી, સાઈક દાન નું કાર્ય શું થયું? કે આત્મા તત્વ અનાદિ અનંત શુદ્ધ ભગવાન આત્મા દેનાર, પર્યાય લેનાર. તેનું દાન લે છે આત્મા પાસેથી. બોલો, તેનું દાન લે છે કે અતિન્દ્રિય આનંદ નું દાન લે છે. એ દાન પ્રાપ્ત થવું, અનંતકાળ સુધી અતિન્દ્રિય આનંદ નું દાન પ્રાપ્ત થવું આત્મા પાસેથી, એનું નામ છે સાહિત દાન. સમજાય છે? આપણે તો દાન ની પરિભાષામાં શું સમજે છે બોલો? પણ છે, એનું એનું નિષેધ નથી. એક વ્યવહાર, એક સ્થુર કથન છે, વ્યવહારિક ભાવ છે, શુભ ભાવ છે, એ પ્રકારની પ્રક્રિયા વારમાં બને છે અને બનવી જોઈએ. આત્મા વિના જીવનમાં એની ના નથી, પરંતુ વાસ્તવિક દાન એવી રીતના લાભ, લાભ, લાભ. બોલો, હવે અનામ શું કહ્યું? ત્યાં અનામ શું કહ્યું? સાડા અગિયાર પછી અનિલ લીલામાં સર્વ જીવો મનુષ્યો સ્વામી વાત્સલ્યનો લાભ. બોલો બોલો જલ્દી, ખ્યાલ આવે છે? લાભ લેજો. તો એ લાભ સાચો કે ખોટો? સાડા અગિયાર પછી તો સાચો કે નહીં? બોલો, તો એ લાભ સાચો કે ખોટો? બોલો. અરે અહીંયા કે છે કે આત્મ તત્વ માં ભરેલા આનંદ નો હવે એ લાભ ગુણ ની પર્યાય અનંત કાળ સુધી આતિન્દ્રિય આનંદ નો લાભ લેશે. એ ચાઈ લાભ નું કાર્ય. અદભુત પરિભાષા આવી છે. આઈપી ને સમય નથી, વાંચતી નથી, કાલે વાંચી છે એટલી મજા આવી. એટલા ભોગ, સમજાય છે? ભોગ, ચલો ભોગ કરશો, ત્યાં લાભ લઈ લે, ચલો ભોગ કરશો. સમજાય છે? એવી રીતના અહિયાં આત્મ તત્વ માં ભરેલા અતિન્દ્રિય આનંદ નો હવે ઉપભોગ વારંવાર ભોગવાર. આત્મ તત્વ માં ભરેલા અતિન્દ્રિય આનંદ નો તાજી અનંતકાળ સુધી ઉપભોગ અને એ વીર્ય, પુરુષાર્થ, વીર્ય, તાકાત, જે પર્યાય માં હર સમય સ્વરૂપ ની રચના થશે અને એ પુરુષાર્થ વડે, સમજાય છે, અતિન્દ્રિય આનંદ નો ભોગ કરશે, એ તાકાત. એને કહેવાય સાઈ વીર્ય. કોઈ સમજાય છે? ખ્યાલ આવે છે? સાઈ વીર્ય નું કાર્ય, સાઈ દાન, સાઈ લાભ, સાઈ ભોગ, સાઈ ઉપભોગ. કેટલા કર્મ ગયા? જલ્દી જલ્દી શું થયું? કેટલા? ચાર, ચાર ભાતી કર્મ નો ક્ષય થયો. મૌની નો ક્ષય બારમાં વર્ષ, બારમાં વર્ષમાં પૂર્ણ મૌની નો ક્ષય બારમા ગુણસ્થાને, જ્ઞાનાવણીય દક્ષિણાવણીય અંતરાય નો ક્ષય તેરમા ગુણસ્થાન ના પહેલા સમયે ક્ષય થતા શું પ્રગટ થયું? સાઈ જ્ઞાન, સાઈ દર્શન અને સાઈ સમ્યક્ત્વ, સાઈ ચારિત્ર તો થઈ ગયું અને સાઈ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય ની દશા પ્રગટ થઈ. આવી નવ લબ્ધિ, નવ કેવળ લબ્ધિ ની પ્રાપ્તિ અરિહંત દશા પ્રગટ થતા, અરિહંત દશાના પ્રથમ સમયમાં તેરમા અવસ્થાનમાં પ્રવેશ કરતા અરિહંત દશા પ્રગટ થાય છે અને આ અવસ્થા બને છે. કેટલા કર્મ બાકી? ક્ષય કેટલા કર્મ નો થઈ શકે? આઠે આઠમા ક્ષય કેટલા કર્મ નો થઈ શકે? હું પ્રશ્ન છોડું છું, પ્રશ્ન પૂછું છું ને છોડું છું, નેક્સ્ટ ટાઈમ એનો ઉત્તર વિચારીને આવજો. મારો પ્રશ્ન એ છે કે ક્ષય કેટલા કર્મ નો થઈ શકે? આઠે આઠમા થઈ શકે ને? સિદ્ધ દશા થતા, સિદ્ધ દશા થતા ચાર ભાતી અને ચાર અગાતી આઠે આઠમા થઈ શકે કે નહીં? તો ક્ષય કેટલા કર્મ નો થઈ શકે? તો મારો પ્રશ્ન એ છે, મારો પ્રશ્ન એ છે કે આઠ કર્મનો સહી થઈ શકે, આઠ કર્મનો સહી થાય છે, તો મારો પ્રશ્ન એ છે કે આ કાયિક ભાવમાં ખાલી ચાર ભાતી કર્મના ક્ષયમાં આ નવ લબ્ધિ પ્રગટ થઈ એમ કેમ લીધું અને અભાતી કર્મના ક્ષયની વાત કેમ ન કરી? કાયિક ભાવમાં પ્રશ્ન સમજાયો? પ્રશ્ન સમજાયો કે નહીં? જલ્દી બોલો. છોડું છું. ચાર ભાતી કર્મ ના ક્ષય ની વાત તો કરી, એની સામે નવ લબ્ધિ ની વાત કરી, એટલે નવ કલ્યાણ ની વાત કરી, નવ ગુણો ના શુદ્ધ પણ વાત કરી, નવ ગુણ, નવ ગુણ જ્ઞાન દર્શન શ્રદ્ધા ચારિત્ર દાન લાભ ભોગ ઉપભોગ અને વીર્ય, અને સાયલેન્ટ સાયલેન્ટ ગુણ કયો? સુખ. કારણ કે કેવળ જ્ઞાન થતા અનંત સુખ પ્રગટ થાય. અનંત સુખ, અનંત સુખ, અરિયન દશામાં અનંત સુખ, સિદ્ધ દશામાં અવ્યાવાદ સુખ, સુખ ગુણ સાયલેન્ટ. તો દસ ગુણ ની વાત કરી, જ્ઞાન દર્શન ચારિત્ર શ્રદ્ધા સુખ જ્ઞાન લાભ ભોગ ઉપભોગ ને વીર્ય, અને એના સામે ચાર ઘાતી કર્મના સહી ની વાત તો સાયિક ભાવમાં કહી. પણ મારો પ્રશ્ન એ છે કે ચાર અઘાતી કર્મના સહી ની વાત કેમ ન કહી? એનો ઉત્તર નેક્સ્ટ ટાઈમ વિચારી આવજો. એનો ઉત્તર પણ બહુ જબરદસ્ત છે. એ ઉત્તર થી આપણે ચર્ચા ચાલુ કરીને નેક્સ્ટ ટાઈમ સાર્વક્ષમિક ભાવના 18 ભેદ ની ચર્ચા આપણે કરીશું. નિજ નિધિ નિજ નેવ ધારી યહારત ઉપકારે જવાબ નાની સંતાન પાન કરાવનારી અને પાન નહીં નિત્ય બુદ્ધિ ની જ્વાળ દશાની પરમ કાળી જીવાની માતનો